હવે આપણે વાંચીએ કેટલામું, પંચાવન, વાંચશું ને, જેટલો સમય લેવાય એટલો લઈ લઈ નહીં. જોકે મારે કહેવાય નહીં દ્રષ્ટાંત લોકો આપ્યું અપાય નહીં, પણ ટાઈમ છે તો આપણે વધારે વધારે ખેંચી લઈએ. આ ખેડૂત લોકોને એવી આદત હોય, પોતાને એક જ બળદો ને પછી બીજાનું માગ્યો લાવે ને, પછી 12-12 વાગે હાથી છોડે નહીં. આપણે તેવું કહેવાય નહીં, પણ છોડવાના નથી, કારણ કે હાપેટમાં આવ્યા છે. અને આ ભીહામાં જો હરખું થઈ જાય ભીડામાં તો કામ થઈ જાય, અને આ ભીડામાં જેનું હરખું ન થયું એનું પછી હરખું થાય પણ નહીં. માટે ભગવાનના ભક્તો ખબરદાર બની મંડજો, આ ફેરી મારાને પામી જ જવું છે એમ નિર્ધાર કરજો. ભક્તો કહેતા હતા કોણ શિબિર થોડીક નાની છે, મેં કીધું એ તો ગઢપુર મહોત્સવ એટલે નાની છે, પણ તમે ચિંતા નહીં કરતા, તમને મોટી પાસ કરી દીધી છે. ભાવનગર હમણાં શરૂ થાય છે પાછી, તમને ખબર છે ને, ફેબ્રુઆરીની 19-23 તારીખ 19-22 તારીખ ભાવનગર શિબિર છે. આ શિબિરની ક્વોલિટીની સ્થળ બદલવાનું, ક્વોલિટી નહીં રાખવાની છે. ક્વોલિટીમાં કોઈ ચેન્જીસ તો લાવવાની નથી, એક જ હરખી ક્વોલિટી ત્યાં પણ રહેશે. માટે શિબિર ભરવા માટે આવજો ભાવનગર. ભાવનગરના ભક્તો આમંત્રણ આપે, બિપિનભાઈ મને કહે સ્વામી આમંત્રણ આપી દેજો. આખી શિબિરનો ખર્ચ એકલા બિપિનભાઈ ભોગવવાના છે. શું આ સંપ્રદાયની અંદર ભક્તોની ભાવના મહિમા શું પ્રગટ થઈ રહ્યો, તમે વિચારો ખરા. ત્યારે ભક્તો એમ લાગે છે કે શ્રીજી મહારાજની દૃષ્ટિ બદલી છે. અને મહારાજ કેવું કરવામાં, ભગવાનની સાક્ષી કહું છો એ બરાબર સમજો, માણાવદર જ્યારે શિબિર થઈ ત્યારે અમને એક સંકલ્પ થયો કે આ વખતે ભાવનગર દર વર્ષે પારણ થાય છે, પણ આ ફેરી અમેશ દાદાને બધાને કહેવું છે કે આ ફેરી આપણે શિબિર કરીએ એમ, આવો સંકલ્પને થયો. અને મેં અહીંયા સરદાર આવ્યા ત્યાં તો અમરસિંહ દાદા અને બિપિનભાઈ બી આવ્યા, આમ બેઠા એટલે મને કહે કે બિપિનભાઈ કે સ્વામી આ વખતે એમ થાય છે કે આપણે કથા દરેક ફેરી થાય છે, પણ આ ફેરી થોડીક શિબિર જેવું થાય. તો મારાનો વિચાર તો તમે જુઓ, એકરૂપતા ક્યારે, પ્રેમ વધે મહિમા વધે ને ત્યારે એકરૂપતા પ્રગટ થાય એમ. જાણે મહારાજ બધાને તમે એક સરખા સંકલ્પ કરાવવા લાગ્યા છે, અને એક સરખા સંકલ્પ થાય ને ત્યારે જ પ્રણામ સુધી પોગી શકાય. એટલે બિપિનભાઈનું અમારે આમંત્રણ છે, અમરસિંહ દાદા અને છગનભાઈ બધાનું આમંત્રણ છે કે ભક્તો ઝવેરભાઈ કે સમય આમંત્રણ આપજો, ભક્તો બધાએ ભાવનગર લાભ લેવા માટે આવે. કયા સ્થળમાં રાખી ચિંતનમાં આવી જાય, પાછું ચિંતનમાં એનું એડ્રેસ બધું આવી જાય. તમે બધા ચિંતનના ગ્રાહક તો હશો ને, કેટલા જણા છો ઊંચી આંગળી કરો તો. આમાં છે ને ખબર નહીં પડતી, મૂકી દો તો, કેટલા નથી ઊંચી આંગળી કરો તો. 2% ચિંતનના ગ્રાહક નથી, એ ભક્તોને ખાસ ભલામણ કરું છું, તમે ચિંતનના ગ્રાહક બનજો. અને જે ચિંતનના ગ્રાહક છે એને જો મનાય તો એક અમારું નમ્ર નિવેદન છે, એમાં જે સમૃદ્ધ ભક્તો છે એ ટેક લો કે મારે દર વર્ષે 9-10 ગ્રાહક કરવા ન થાય તો મારે મારા સગા સંબંધી થોડા ઘણા ગુણ બુદ્ધિ વાળા હોય, થોડા આમ તેમ હોય, એ 10 જણાને મારું પોતાનું ગાંઠનું લવાજમ 2 વર્ષનું ભરવું. 1 વર્ષના 160 રૂપિયા, 10 જણા ભરો તો કેટલા રૂપિયા થાય, 1600 રૂપિયા થાય. 1600માં તમને શું કઠણ પડવાનું, ધનાઢ્ય લોકો. મારે 10 જણાનું તો લવાજમ ભરવું, એના સુધી ચિંતન જાશે. ચિંતન એટલી ઓરિજિનલતા વાળું ચિંતન એક અંક છે કે જીવને મોક્ષનો સહી રાહ મળશે, મહારાજ ખૂબ રાજી થશે. અને પરમ પૂજ્ય આચાર્યમાં લાલજી મારોનો જે સંકલ્પ છે આ સંપ્રદાયને એક સૂત્રધાર બનાવવાનો છે, એમાં ચિંતન બહુ મોટું કારણભૂત બનશે. અનભક્તો આ સંપ્રદાય જે નજીક આવ્યો છે એમાં પણ ચિંતન બહુ કારણભૂત બન્યું છે. એ ખાસ માટે કહું છું કે જે ભક્તો ગ્રાહક છો એ બીજાને બનાવજો, ન બને પોતાની ગાંઠના ભરજો. તમારા મનમાં એમ થાય એટલે રૂપિયા અહીંયા આવે ને, પણ સાચું કહું છું રૂપિયા તો અહીંયા આવશે, પણ ચિંતનમાં 1 રૂપિયાની કમાણી નથી. દર વર્ષે ચિંતનમાં 5-7 લાખ રૂપિયા આપણે સરદાર મંદિરમાંથી નાખીએ છીએ. હેતુ એટલો જ છે કે આ જીવને ભગવાન ઓળખાય તો બેડો પાર થઈ જાય. એટલે આપણે સહિયારો પ્રયાસ જ્યારે કરશું ત્યારે અવશ્ય મેં આપણે લક્ષ સુધી પહોંચી શકશું. એટલે જેટલા નથી એ તો બધા એના ગ્રાહક બની જ જાજો, જે છો એ પોતે પોતાના સગા સંબંધી 10ની સ્થિતિનો 2, 3, 5 આમાં એવા બેઠા હો ને કરી દે તો વાંધો નહીં થાય, બોલો એ 25-50 હો હો ને બનાવજો કે જેથી કરીને ભગવાન શ્રીહરિનો સિદ્ધાંત સમજાય, જીવનો અબજો જન્મથી ભટકતો આવતો જે જીવ એનો સાચો રાહ એને મળી જાય અને બિચારો ભગવાન સુધી પહોંચી જાય. એવી ખાસ તમામ ભક્તોને ભલામણ, અને ભાવનગર શિબિરમાં આવવાનું પણ તમામ ભક્તોને ખાસ આમંત્રણ આપીએ છીએ. કેટલાક લોકો તમે એવા પણ બેઠા છે, અરે ખાલી વ્યાજમાં ધારે તો હજાર વ્યાજમાંથી હજાર હજાર ચિંતનના ગ્રાહક બનાવે કે એવામાં બેઠા છે. બોલો, આમાં બધાને ઓળખું, બોલો કેવું સારું કહેવાય. હું જયરામભાઈ હું છાત કરે બિપિનભાઈને છેલ્લે કથા પૂરી થાય ને ત્યારે જરૂર બોલાવશો, જેને આખી શિબિરનો લાભ પ્રાપ્ત કર્યો છે. જોકે એનો દીકરો પણ બહુ ભણોમાં હોશિયાર છે, સાથે જ આવ્યો છે, અને એ પણ કપાળમાં તિલક ચાંદલો, બહુ ભણોમાં હોશિયાર છે. અગિયારમું ભણે, બારમી ભણે છે, અગિયારમી લગભગ આવ્યો છે બારમીમાં, પણ તોય શિબિરમાં આવ્યા. બસ આ આનંદ છે. એટલે ખરેખર આપણે આપણે ભાગશાળી છે. એટલું તો સમજો, મહારાજ મધ્યંતરમાં કીધું ને કે તેજ છે એની મધ્ય મારા છે જ આ મૂર્તિ. એટલું તમને ન સમજાય કાંઈ નહીં, મહારાજ એને જોઈ રહ્યા એટલું સમજો, એમ તમને આનંદ આવે છે એટલું સમજો, તોય ઘણું કામ થઈ જાય અને તોય મારા સુધી પહોંચી જવાશે. હવે વાંચીએ આપણે પ્રથમનું 55. સભા યાદ રાખજો. પ્રભુદાસભાઈ, પ્રભુદાસભાઈની યાદ શક્તિ ગજબ છે. આમ તો બહુ જૂના સંબંધ અમારે, એટલે લગભગ 19 વર્ષ પહેલાં મુંબઈ પહેલી વાર ગયેલા ને ત્યારે ઘેર રસોઈ કરવા ગયેલા, એને યાદ છે કે નહીં કહી. જો કે યાદ છે એટલે રહેશે. હા, જો એટલે રસોઈ કરવા ત્યારે ગયેલા, પણ પછી એનું શું થયું કે ભજન તો ગમે તેથી થાય, પહેલાં રૂપિયા કમાઈ લઈએ, સમજાણું. એટલે પાવડે ઢવડવા મીડ્યા, પાવડે મીડ્યા ઢવડવા, ખપાળે હાથમાં ખપાળીએ. એટલે શિબી બીબીનો ટાઈમ નહોતો મળતો, પણ એમ થયું કે હવે ઘણા ઢવડાઈ ગયા ને હવે તેજુરીમાં સામે એમ નથી, એટલે પછી એમ થયું કે હવે ભજન કરીએ, સમજો. એટલે શિબિરમાં પહેલી વાર આવ્યા, તાળીઓ પાડો તમે હતે. હવે પાછો સંકલ્પ થાય છે બીજી વાર આવવાનો, થાય છે ને તો સારું, નતર કે હમણાં એક વાર જે પાછો પાવડો શરૂ કરી દી, ફરીને પાછા જાઉં કે બે ત્રણ શિબિર પછી એમ. હવે બહુ ન કમાય એમ ને, આ તે સાધુ તેમ જ કે ભલામણા. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સમત 1876 ના મહાવદી એકાદશી ની દિવસ બે એકાદશી આવી, 54માં એકાદશી હતું, આમાં એકાદશી આવી. સંવત 1876 ના મહાવદી એકાદશી દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારણ વિશે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરી ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે જીવને ભજન સ્મરણ તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી. કેવો પ્રશ્ન પૂછ્યો મહારાજ, જીવને ભજન સ્મરણનો એક દઢાવ કેમ રહેતો નથી તથા વર્તમાનનો પણ એક સરખો દઢાવ કેમ રહેતો નથી. પછી મહારાજ બોલ્યા છે એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા ને સંઘ તેને યોગ્ય કરીને રહેતો નથી, અને તે દઢાવ પણ ત્રણ પ્રકારનો છે, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ કાળ ક્રિયા ને સંઘ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે, તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કહેવી. અને દેશ કાળ ક્રિયા ને સંઘ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દળતા જેમ છે એમ ને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે, અને દેશકાળ ક્રિયાને સંગ અતિ પવિત્ર છે, અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈક મોટું પાપ છે તે નડે છે, અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તેને નડે છે. કેમ જે દેશકાળ ક્રિયા અને સંગ રૂડા છે તોય પણ એનું અંતકણ ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય, અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય, અને કોઈક સુકૃત્ય હોય તે પણ નાશ પામે, અને મદિરાપાનની કન્નારીઓ અને ને પાત્રીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે મારું મન કેમ ઠેકાણ રાખ્યું નહીં તેને તો મહામૂરખ જાણવો. કેટલો સરસ મુક્તાન સ્વામીનો પ્રશ્ન છે. શું પ્રશ્ન કર્યો, કોને યાદ રહ્યો, કયો કાંતિભાઈ? ભજન અને વર્તમાનનો એક સરખો દ્રઢાવ કેમ રહેતો નથી? મારે ઉત્તરમાં શું કીધું? મારે કે ત્રણ પ્રકારની દ્રઢતા હોય, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. મહારાજ કે વિપરીત દેશકાળ ઉત્તમ દ્રઢતાને પણ ફેરવી નાખે તો મધ્યમ અને કનિષ્ઠની તો વાત જ ક્યાં કરવી. ઉત્તમ દ્રઢતા હોય તો દેશકાળ ફેરવી નાખે. ભગવાનના ભક્તો, દ્રઢતા વિશેષ ક્યાં કરવી પડે? તો આ દુનિયા આખી શેનાથી બંધાયેલી છે? ધન અને નારી બેનાથી બંધાયેલી છે, બેને આધીન છે. આખું જગત છે ને કોને આધીન છે? ધન અને નારી. અને સ્ત્રી ભક્ત હોય તો પુરુષ અને ધન પરસ્પર છે, આમ એને આધીન છે, એને આધાર આખું જગત હાલે છે. શું કહો તમે, શેને આધાર હાલે છે? બેને આધાર હો આખું જગત. ને તો તમને ખબર, આશ્રમ કેટલા છે? ચાર. કેટલા? ચાર. બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, ગ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. એમાં નારીનો પ્રસંગ કેટલા આશ્રમમાં છે? કેટલામાં છે? એકમાં. ત્રણમાં નથી. તો એ તમારી મેજોરિટી કેટલી? કોણે કરી દીધી? હે, કેવડી મેજોરિટી પાછી! અમારી પાસે ત્રણ આશ્રમ. હવે ત્રણ આશ્રમ મળે ને જો આટલા ગણો, અને તમે જોઈ લો હજારો. કેવું પડે ભાઈ કે તમારું. એટલે મહારાજ કહે છે કે ધન અને નારી છે, અથવા તો પુરુષ અને ધન છે, એ જે છે એ જ મુખ્ય બંધનનું કારણ છે અને મુક્તિનું કારણ પણ એ જ છે. એથી મુકાય એટલે મુક્ત બને, એથી બંધાય એટલે બદ્ધ બને. એમાં દ્રઢતા કરી રાખ્યો કે આ બેમાં ક્યારે લેવાવું નથી. તોય પણ દેશકાળ આવે ત્યારે મહારાજ કહે એમાં પણ ફેર પડી જાય છે. ઉત્તમ દ્રઢતા કોને કહેવાય? એકાંતમાં માનો કે મારીની આજ્ઞા છે કોઈ પરની વસ્તુ લેવી નહીં, પણ એકાંતમાં ક્યાંય કોકના ઘેરે આમ આમ આટો મારો આવ્યો ને એકાંતમાં આમ જરાક દ્રષ્ટિ પડે, કોકના 5 લાખ રૂપિયા વાળી કોઈ ક્યાંય હોય નહીં, માણા લેવાનો સંકલ્પ ન થાય કે નહીં મારથી ન અડાય, ઉત્તમ દ્રઢતા કહેવાય. એકાંતમાં સ્વરૂપાન નારીનો જોગ થાય, ન લેવાય, એ ઉત્તમ દ્રઢતા કહેવાય. પણ મહારાજ કે યદ્યપિ આ ઉત્તમ દ્રઢતા કહેવાય તોય પણ ઘણો પ્રસંગ પડે, સમજાણું, ઘણો પ્રસંગ પડે તો માણસ લેવાઈ જાય છે. ન લેવાય એ સ્થિતિ ઉત્તમ દ્રઢતા, પણ ઘણો પ્રસંગ પડે તો મહારાજ કે જીવ લેવાઈ જાય છે. શુક્રાચાર્યની પત્ની દેવયાની વગેરે તરત નથી લેવાના, તરત લેવાના, પણ ઘણો પ્રસંગ પડ્યો તો લેવાઈ ગયા. પણ મહારાજ કે એવા પ્રસંગમાંય ન લેવાય, એવા પ્રસંગમાં પણ એક લેશ માત્ર મન મચક ન આપે તો મહારાજ કે એને પૂર્વનું ભારે મોટું બીજબળ છે. પુણ્ય કીધું, પુણ્ય છે, ભારે મોટું પુણ્ય છે કે જેથી કરીને એ લેવાનો નહીં. પુણ્ય છે એને મતલબ એણે ભગવાન રાજી થયું, ઘણું બધું કાંઈક કર્યું છે કે જેથી કરીને વિપરીત દેશકાળમાં પણ એને મને મચક આપી નહીં. અને મહારાજ કે દેશકાળ સારો છે અને તેમ છતાં લેવાઈ જાય છે તો એને કોઈ મલિન પાપ છે. મહારાજ કે એના એને એને બુદ્ધિની અંદર એવું પાપ પેઠું છે કે જેથી કરીને એનું મન સ્થિર રહી શકતું નથી અને માર્ગે પોતે સારો દેશકાળ છે તોય, નબળો દેશકાળ ને તો મહારાજ કે એની સ્થિતિ હરકી રહે નહીં, સારો દેશકાળ છે તોય પણ લેવા જાય છે. મહારાજ કે એને કોઈ પૂર્વનું પાપ છે. તો મહારાજ કે હવે એનું શું કરવું, શું કરવું? તો મહારાજ કે અતિ મોટા પુરુષની જ્યારે સેવા કરે ને એને રાજી કરે. ભગવાનના ભક્તો યાદ રાખજો, મહારાજે જીવ આંબી હગે એવીની પોઝિશન હોય ને ત્યારે વચ્ચે મોટા પુરુષને લીધા જ છે. મધ્યનું સાતમું તમે વાંચો, મહારાજ એક બહુ સરસ વાત કરી. મહારાજ કે ઈચ્છા છે, કેવી ઈચ્છા છે? તમામ વિષયમાંથી બહાર નીકળવું છે, સ્વભાવ માત્ર ટાળવા છે. તોય ટાળી શકતો નથી, એનો ઉપાય શું? નુથું કામ ટાળી શકતો કે વૈરાય નીકળતો, તો ઉપાય શું? તો મહારાજ કે અતિશય મોટા પુરુષ એની અતિશય સેવા કરે અને ભગવાનના વચનમાં મંડ્યો રહે, પછી એના પર ભગવાન કૃપા દ્રષ્ટિ કરે, અને ભગવાન કૃપા દ્રષ્ટિ કરે કે આના વિકાર ટળો એટલે તત્કાળ ટળી જાય છે. મધ્યનું સાતમું, આ પ્રથમનું પંચાવનમું, એ મધ્યનું સાતમું છે. અહીંયા પણ મહારાજ બહુ સરસ વાત બતાવી રહ્યા છે. મહારાજ એક બીજી પણ વાત કરે, મહારાજ કે ઘણી ફેરી જીવને પોતાને જ ગાફલાય છે. યાદ રાખજો, બે પ્રકારની વાત મહારાજ કહેવામાં. એક તો પોતાની ઈચ્છા છે નથી ટળતું તો એના માટેનો દાખલો કરવો, પણ ઘણી ફેરી મહારાજ કે પોતાને જ કાંઈ નથી, પોતાને એમ લક્ષ નથી કે મારે આમ કરવું છે, ભગવાન અખંડ એવું કરવું છે, ક્યાંય પણ મન વિષયમાં ન જાય એવું મારે કરવું છે, મારે એવું પોતાનું લક્ષ નથી, તો એમાં ક્યાંથી સુધારો થાય? તો એને ભજન સ્મરણ કે વર્તમાનનો દઢાવ રહે જ ક્યાંથી? એને કર્યો જ નથી, સમજે, એને કર્યો જ નહીં. એને માટે મહારાજ કેવા શબ્દ મૂક્યા, મહારાજ કે પાત્રો તેના ગળામાં હાથ નાખીને બેસે, મદિરા પાનની કન્નારીઓ જે પાત્રીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે, અને પછી પરમેશ્વરનો વાંક કાઢે છે, મારું મન કેમ ઠેકાણ રાખ્યું નહીં, તેને તો મહા મૂર્ખ જાણવો. ભક્તો અહીંયા આમ જુઓ ને, તો મદિરા પાનની કન્નારી પાત્રીઓ એના ગળામાં હાથ નાખીને બેસે, તો આપણા મનમાંથી એવું થોડું કરતા હશું, આપણે અભિભગત છીએ, પાત્રો એટલે આમ તો વેશ્યાઓ થાય, અને દારૂ પાનની કન્યા વેશ્યાના ગળામાં હાથ નાખીને બેસે તો મન નો જ ઠેકાણે, એવું થોડું આપણે કરતા છું. પણ યાદ રાખજો, અહીંયા મારનો કહેવાનો, મદિરા પાનની કન્યારી પાત્રીઓ, મદિરા એટલે વિષય અને પાત્ર એટલે ઇન્દ્રિયો. આંખ છે એને જોવાનું ઠેકાણું પોતે રાખતો નથી, કાન દ્વારા શું સાંભળવું શું ન સાંભળવું એનું અનુસંધાન રાખતો નથી, જીભ દ્વારા કેવો સ્વાદ લેવો કેવો ન લેવો એનું અનુસંધાન રાખતો નથી, કોનો સ્પર્શ કરવો કોનો ન કરવો એનું અનુસંધાન રાખતો નથી. ઠીક પડે જોવે છે, ઠીક પડે સાંભળે છે, ઠીક પડે ખાય છે, અને પછી પાછો એમ કે મન કેમ ઠેકાણ નથી રહેતું, મહારાજ કે મહામૂર્ખ જાણવો. સમજાય? મહારાજ એમ કે કોઈ દી ન બની શકે, આ ગમે જોતી ફરે, કાન ગમે સાંભળતા ફરે, હું છે ને ગમે સાંભળું તો મને કાંઈ ન થાય. એમ યાદ રાખજો, ભલભલાને ફરી જાય, કઈ કઈ જવાનું જો ફરી જતું હોય, તમે કલ્પના કરો કઈ કઈ જવાનું ફરી જાય, તો સામાન્ય જીવની તો કઈ કક્ષા. માટે એ જ બચી શકે જેને ખરેખર મહારાજ કીધું છે એવી રીતે મારે રાજી કરવો હોય, વર્તમાનની દડતા રાખવી હોય, ભજન એક સરીખું કરવું હોય, એવા ભગવાનના ભક્તને ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ કરવો જ પડે. આહાર શુદ્ધ થયા વિના પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજ કે કોઈ કાળે મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય જ નહીં, થાય જ નહીં. ભગવાનના ભક્તો, અહીંયા મહાત્માની વાત ઘણી બધી કથાને આવે છે, અંદર આવે, અને હોય જ, મહિમા તો છે જ, પણ મહિમાનું ફળ પણ તો જ પ્રાપ્ત થશે, યાદ રાખજો, અને મહિમા તો જ ટકશે જો ઇન્દ્રિયોના આહારને આપણે શુદ્ધ રાખશું તો જ. મહારાજ બહુ સરસ વાત અંત્યના 8મા વચનામૃતમાં કરી, મારે કે સ્વધર્મ અને વૈરાગ્ય કરીને સદા સુખ્યો કોણ રહે, તો સ્વધર્મ અને વૈરાગ્ય કરીને, અંત્યનું 8મું, સ્વધર્મ અને વૈરાગ્ય કરીને જેણે પોતાની ઇન્દ્રિયોને જીતી હોય, જેને ભગવાનના ભક્તની સાથે અતિશય મિત્રતા વર્તતી હોય, અતિશય પ્રીતિ હોય, અને એના થકી મન ક્યારેય ઉદાસ ન થાય, એના સંગે જ રાજી રહે, વિમુખની સોબત ગમે નહીં, એવો જે ભગવાનનો ભક્ત છે એ આલોક અને પરલોકની અંદર પરમ સુખને પામી શકે છે. અને મારે તરત લખ્યું, પણ જેણે સ્વધર્મને વૈરાગ કરીને પોતાની ઇન્દ્રિયો નથી જીતી એને ક્યારેય સુખની પ્રાપ્તિ થાય નહીં, ગમે એવા જોગમાં રહેતો તો એને પણ સુખની પ્રાપ્તિ થાય નહીં. એટલે ભગવાનના ભક્તને મહિમા કાયમ ટકાવવા માટે પણ ઇન્દ્રિયોનો આહાર તો શુદ્ધ કરવો જ રહ્યો. મહારાજ કે સારા દેશકાળમાં પણ જો એ બરાબર નથી વર્તી શકતો તો એનું પૂર્વનું પાપ છે, તો એણે પૂર્વનું પાપ છે માની પછી બેસીને જ જવાનું પછી પલોડે, આપણે પૂર્વનું પાપ છે એટલે આપણે શું કરીએ, તે પૂર્વે પાપ કર્યું, એકે પૂર્વે પુણ્ય કર્યું, તે પૂર્વે પુણ્યને પાપ થઈ શકતું તેમ આજે પણ પુણ્યને પાપ થઈ શકે ને, આજ માનો પાપ થયું છે પણ એ મંડી પડે તો પુણ્ય મળે થવા ન થવા મળે, માથે દેવું થઈ ગયું પછી બેસી જવાનું, માથે દેવું થઈ ગયું ધંધો કરવા માંડે અને મહેનત કરવા માંડે દેવું ચૂકવા માંડે, એવા હજારો લોકો તમે જગતમાં જોતા હશો, પેલા કેટલો દેવાદાર બની ગયો અને એનો એ પાછો મોટો બંગલો અને કાર ને બધા ફરવા માંડે. એમ ભગવાનના ભક્તને હિંમત હારવાની જરૂર નથી, પાછો દાખલો કરવો. બધાની સ્થિતિ ખરખી નથી. મહારાજે પણ પ્રથમના 70માં લખ્યું, એકને તરત ઇન્દ્રિય અંતકણ જીતા જાય, એકને જીતો આમ દાખલો કરવો પડે. મહારાજ દ્રષ્ટાંત, મહારાજ કે એકને વાણે જેવા ફોસી આવ્યા સામે, માફ કરજો એ તેજ ભગત, મહારાજ કીધો એટલે કહો, મહારાજ કે એની જેમ ફોસી આવ્યા તો એને જીતવા કાંઈ કઠણ ન પડે, પડે વાણિયાને બીજા કોઈક તલવાર કાઢે, ભાઈ સાહેબ બુદ્ધિ લડાઈમાં જીતી જાય, બાકી ઓલામાં એ તરત જીતાય. પણ મહારાજ કે કોઈને કાઠી કોળી આરબ જેવા સામે આવ્યા તો એ જીતવા ઘણા કઠણ છે. તો શું એનો ધણી નહીં જાણે? એ લડતો રહેશે તેનો ધણી શું નહીં જાણે? મહારાજ કે એનો ધણી જાણશે કે આને આવા સામે આવ્યા તો બિચારો લડતો રહ્યો લડતો રહ્યો લડતો, માટે એને સાબાશ છે. મારે શું એને સાબાશ છે, અને ભગવાન એના પર કૃપા દ્રષ્ટિ કરશે. કૃપા દ્રષ્ટિ કરશે એટલે તમામ પાપો બળીને ખાક થઈ જશે અને એ પણ મુક્ત બની પરમાત્માના ધામ સુધી પહોંચી શકશે. માટે ભગવાનના ભક્તો સતત આ છે ને આ આધ્યાત્મિક પથ એવો છે, એમાં આમાં થોડીક આત્મનિષ્ઠા તો જોઈ જ, આત્મનિષ્ઠાવાળો વગરનો આમાં ગતિ જ ન કરી શકે. થોડુંક તો દેહને સહન કરાવવું જ પડે, હાવ એકદમ જલસા જ કરાવીએ અન પછી પગી જાય એમાં બહુ સફળ થાય. ક્યારેક પોગી જાય, કોક કોક ન પોગે એમ નહીં, ક્યારેક આકસ્મિક ભગવાન રાજી થઈ ગયા કે એવું કામ થઈ પોગાડી દે એવો ઇતિહાસ પૂર્વે હોય, પણ એ છે ને અપવાદ હોય. બીબડે દાંતણ આપીને પોગાડી દીધી, ઓલે ઘડોક પાણી આપીને, એ અપવાદ હોય, સમજાણું. પણ સામાન્યપણે તો મારીની બાંધેલી જે મર્યાદા છે એની અંદર વર્તીએ, મારીની આજ્ઞા વર્તીએ, તો ઇન્દ્રિય અંતઃકરણ એના આહાર જ્યારે શુદ્ધ કરીએ ત્યારે જીવાત્માની અંદર બળ આવે, અને બળ જ્યારે આવે ત્યારે જીવ અવશ્ય મેવ ગમે તેવા દેશકાળની અંદર પણ વર્તમાન કે ભજન એક સરખું કરી શકે. બાકી તો જે પૂર્વે થઈ આજે ઘટના ઘટે, આજે ઘટના ઘટે, ક્યારેક આમ થોડું કરણ માર્ગ ઉપાડી જાય, પણ એ અપવાદ જ હોય. એનો મતલબ એને આગળ કરેલું થોડુંક અધૂરું હોય. એક બહુ બહુ અદ્ભુત વાત છે. શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુને પ્રશ્ન કર્યો, કૃપાનાથ એમ કે જન્મો સુધી દાખલો કરે તો ભગવાનનું દર્શન ન થાય, આ ધ્રુવ 5 મહિનામાં રાજી કરી ગયો, આમ તમારે તમારા રાજ્યમાં ભેદભાવ કેમ? ભગવાન કૃષ્ણ કાંઈ બોલ્યા નહીં. અર્જુને ફરી વાર હઠાગ્ર પકડ્યો, મને જવાબ આપો. ભગવાન કૃષ્ણ કાલ જવાબ આપો, બોલતાનું કાંડું પકડ્યું, હિમાલય ઉપર ઉપાડી ગયા. ક્યાં લઈ ગયા? હિમાલય ઉપર ઉપાડી ગયા. અને હિમાલયની ટોચ ઉપર જઈને પછી કીધું, જરાક પાછળ જોતો, અને જે પછવાડે જોયું તો કેટલા હાડકાના ઢગલાઓ પડ્યા હતા. અર્જુને કીધું, કૃપાનાથ આ શું આટલા બધા હાડક્યા, કોના હાડક્યા છે? ત્યારે ભગવાન કૃષ્ણ કે હાંભળ, તું જેને માટે કહે છો 5 જ મહિનામાં ભગવાન રાજી કરી શક્યા, એને મને રાજી કરવા માટે અનેક જન્મો ખપાવી નાખીને એના બધા હાડક્યા પડ્યા છે, ત્યારે 5 મહિનામાં રાજી થયો. એમ ભક્તો પૂર્વે કરીને આવ્યો છે, પૂર્વે કરીને તો આ ફેરીને ઓછો દાખલો કરવો પડે, પૂરે ઓછું કર્યો છે તો આ ફેરી વધારે દાખલો કરવો પડે, પણ દાખલો કરે. અને ભગવાન ભગવાનને એકાંતિક સંત એકાંતિક ભક્ત આચાર્ય મહારાજ લાલજી મહારાજ એને રાજી કરવાનું જેને તાન હોય, ભગવાનના ભક્તો રાજી કરવાનું તાન તો આખી જિંદગી રાખવું કે મારા પર બધા રાજી રહે, મારા પર બધા રાજી રહે. આ શબ્દ જીવમાં ઉતારી દેવો, મારા પર કોઈ નારાજ ન થાય, આવું અનુસંધાન રાખતા જે શિક્ષે ને એ ભક્ત ગતિ બહુ કરી શકશે અને એ મોજમાં બહુ રહેશે. કારણ કે રાજી મારે કરવા એટલું હોય ને, એટલે એ એનું અનુસંધાન પોતાના દેહની ક્રિયામાં આવે. શું આવશે? એ રખે નારાજ ન થઈ જાય એવું અખંડ અનુસંધાન રાખે. દાખલા તરીકે તમે આમાંથી સંકલ્પ કરો, મારે બધાને રાજી જ કરવા છે, અને પછી તમે માવો ખાતા ખાતા આલો સ્વામી મળી આવો સ્વામી રાજી થાય, કેમ થાય? હે, કેમ થાય? તમને રાજી કરવાનું તાન જાગે તમારે શું કરવું પડે? છોડી દેવો પડે કે ન છોડી દેવું પડે? અને તમને રાજી કરવાનું તાન જાગે તો તમારે બહારનું ખાવાનું છોડી દેવું પડે કે ન છોડી દેવું પડે? સમજાય? રાજી કરવાનું તાન, એક તાન તમારી બધી વાતની ક્લેરિટી કરી નાખશે. બસ મારે રાજી કરવા, બધા રાજી થયું જીવન કરવું છે. યાદ રાખજો, વર્તમાને તમારા દળ થઈ જશે, તમારી અંદર વિનય વિવેક સરળતા બધું આવી જાય, સ્વભાવ હશે તો ગોત્યો નહીં જડે, જે રાજી કરવાનું તાન છડશે. તમારા મનમાં થશે મારો સ્વભાવ નારાજ કરે, નો સ્વભાવ જોઈએ, સ્વભાવ સાથે વેર બંધાશે. રાજી કરવાનું તાન નહીં હોય ને તો સ્વભાવ અરે વેર નહીં બંધાય, ભગવાનના ભક્તને અરે વેર બંધાય. બોલો, એટલે ભગવાનના ભક્તને, જેને ભગવાનને રાજી કરવો હોય એવા જ ભક્તો ખરેખર ઇન્દ્રિય અંતરંગ વગેરેને જીતી શકે છે, એવી ને બીજાનું કામ નથી. ગુણાતીતાનું સ્વામી એકવાર વડતાલ પધારેલા અને ત્યારે સ્વામી વડતાલના સભામાં મેં બહુ સરસ વાત કરી. સ્વામી કહે કે હું એવું સમજું છું કે મોક્ષના ચાર દરવાજા છે. કેટલા? ચાર દરવાજા. સ્વામીને કહે, સ્વામી ચાર દરવાજા? ક્યાં ચાર દરવાજા? ત્યારે સ્વામી કહે, એક તો શમ, બીજું દમ. શમ અને દમમાં ખબર પડી? શમ એટલે મનનો નિગ્રહ, દમ એટલે ઇન્દ્રનો નિગ્રહ. ત્રીજો વિવેક, સરળતા, વિવેક. ગમે એટલી સ્થિતિને પામ્યો હોય તોય પણ અટંટ ન બને, ગમે એટલો સમૃદ્ધ બન્યો હોય તો પણ અટંટ ન બને, ક્યારેય પણ વાણીમાંય પણ તોચડાય પણ ઉનો આવે, વિવેક. અને ચોથું, સ્વામી કહે ભગવાનના એકાંતિક સંતો અને ભક્તો એ નિત્ય પ્રસંગ આ ચાર મોક્ષના દરવાજા છે. આ ચાર દરવાજાની પાર ઉતરી જાય, સ્વામી કહે કાળ માયા કર્મો કોઈની તાકાત નથી, એને ભગવાન સ્વામિનારાયણ સુધી જાતા રોકી શકે. માટે ભગવાનના ભક્તો, આપણે મારને જ્યારે રાજી કરવા છે ત્યારે મારે રાજી કરતા કરતા એ નીચેના સમુદાયને આખી આખો રાજી કરવો પડશે. કારણ કે આપણે મહારાજને માનો રાજી કરવા માટે કહેતા હશું, મારે નારા થાય તો આપણને ખબર નહીં પડે, પડશે? મોઢા માવો ભેરો છે, મારા પાસે ઊભા છું અને કહેશું મારા દર્શન કરો, મારા ઘણા નારાજ, તું જલ્દી જા અહીંથી, ગંદા છો, તો આપણને ખબર પડશે? નહીં ખબર પડે. પણ ભગવાનના સંત, ભગવાનના આચાર્ય મહારાજ, ભગવાનના ભક્તો નારાજ થાય આપણને તરત ખબર પડશે. એટલા માટે મહારાજે મધ્યના 26મા વચનમાં તો બહુ સરસ વાત લખી. મહારાજ કે જેને મોક્ષનો ખપવો હોય એને અખંડ અનુસંધાન રાખવું કે ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય એમ જ મારે કરવું છે. મધ્યનું 26મું છે ને, ભગવાનને ભગવાનના ભક્ત જેમ રાજી થાય એમ જ મારે કરવું છે. જો એનો મતલબ, ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તો ભગવાન રાજી થાય જ. ક્યારેક ક્યારેક એ શબ્દ આપણે સમજી નથી શકતા, એનો અર્થ ઓળો કરી. એનો મતલબ એવો છે કે રાજી ક્યારે થાય, જીવન એવું, કારણ કે ભગવાનના એકાંતિક ભક્ત અને સંતની વાત સામાન્ય વાત નથી, એ તો જ રાજી થાય કે ભગવાન રાજી થયો આપણું જીવન બને ને તોય રાજી થાય. જ્યાં સુધી ભગવાન રાજી થયું આપણું જીવન ન થાય ત્યાં સુધી ખરેખરા સંત કે ખરેખરા ભક્ત હૃદયથી રાજી ન થાય. હૃદયથી રાજી થાય એટલે ભગવાન રાજી થાય તો જ રાજી થાય, ત્યારે જીવનું કામ થઈ જાય. એટલે મહારાજ બહુ સરસ વાત અહીંયા બતાવી. મહારાજ કે સારા દેશકાળમાં પણ વિપરીત મતી થતી હોય, એ જ્યારે ભગવાનના ખરેખરા સંત એને રાજી કરે, ભગવાનને ખરેખરા ભક્તને રાજી કરે અને રાજીપાના પરિણામે મહારાજ કે એના જે પાપ છે બળીને બધાય ખાક થઈ જાય છે, અને પાપ બળીને ખાક થાય એટલે મહારાજ કે ગમે તેવો દેશકાળ હોય તો એને વર્તમાન અને ભજનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. પણ એક બીજી ટકોર કરી, માનો કે એ ખરેખર આ ભગવાનના સંત કે ભક્તની સેવા કરતો તોય મહારાજ કે ગાફલ તો ન જ રહેવું. વિષયનો પ્રસંગ આ મારા શબ્દ અલગ કીધા છે. આય મહારાજ કે પાત્રોને હાથ, દારૂ મદિરા પાનની કરનારી પાત્રોને ગળામાં હાથ નાખીને બેસે પછી મન ક્યાંથી ઠેકાણ રહે, અને એમ કે મન ઠેકાણ નથી રહેતો મૂર્ખ જાણો, એવો શબ્દ મહારાજે આમ શબ્દોને ફેરવી. અંત્યના 38મા મહારાજ એમ કીધું, મહારાજ કે ભગવાનનું અલ્પ વચન ફેર પડે મહત્ વચનમાં ફેર પડતો એવા ભગવત ભક્ત મોટા સાધુ એની સાથે જીવને જડી નાખો, એમ કીધા પછી તરત લખ્યું, તેમ છતાંય પણ વિષયનો પ્રસંગ તો કરવો જ નહીં. એમ ન માનો કે આપણે આવા મોટા સાધુ રહે છે એટલે પછી આપણે વાંધો નહીં એમ. મહારાજ કે નહીં, પોહાઈને આ રહેતો ઘણા ઘણા નથી કહેતા, આપણે જ પક્ષ છે ને હવે કાંઈ ન કરી. ખોટી, બહુ ભૂલ છે. સીજમારોનો મત એવો નથી, આપણો પોસાયો પક્ષ હોય પણ પક્ષ રાખીને મારે એમ કીધું, પક્ષ રાખો ભાઈ મારી આજ્ઞા નહીં પડો, હાલ છે ક્યાંય કીધું છે, સમજાય છે તમને? ગમે એટલો આપણો પક્ષ આપણે રાખતા હોઈએ, સાચો જ પક્ષ આપણો છે, તોય પણ આપણે નિયમ ધર્મ તો દ્રઢ કરવા જ પડે, મારીની આજ્ઞા તો પાળવી જ પડે, અને મારનું ભજન તો કરવું જ પડે, મારની સર્વોપરી ઉપાસના દ્રઢ તો કરવી જ પડે, તો મારા સંપૂર્ણ આપણા પર રાજી થઈ શકે છે. મહારાજ કે એવા મહત્પુરુષ રાજી કર્યા હોય તો પણ વિષયનો પ્રસંગ તો કરવો જ નહીં. એટલે ગોપાલ સ્વામી એક વાતમાં એક બહુ આપણા મનમાં એમ કેમ લખ્યું, કદાચ કોઈ નાનું અનુસંધાનમાં હોય હરિભક્તો સંતો પાર્ષદ, એક વાત એવી લખી સ્વામીએ. સ્વામી કહે ભગવાનની આજ્ઞા પાળવામાં મોટા પુરુષનો પ્રસંગ બાધક છે. આપણા મનમાં થાય આમ કેમ લખ્યું છે, નતા મોટા પુરુષના પ્રસંગે તો ઉલટાની વિશેષ પડે. પણ સ્વામી ક્યાં હેતુ લખ્યું, બાધક એટલા માટે મોટા પુરુષના પ્રસંગને પોતે ગાફલ થઈ જાય. હવે તો આપણને આવા મોટા મળે એટલે કાંઈ કરવાની જરૂર નથી એમ માનીને પોતે ગાફલ બની જાય છે, જેથી કરીને બાધક છે એવો શબ્દ મૂક્યો. અને તમને જોવા મળશે, એવું પણ તમને જોવા મળશે કે ઘણી ફેરી નહીં તો આપણા મનમાં થાય આમ કેમ હશે, પણ એ ગાફલ રહ્યો હોય, આચાર્ય માર્ગ સાથે રહ્યો ને હાવ ડોળ્યો થઈ ગયો, બોલો એનું કારણ શું, અંદર ગાફલ બની ગયો. એ નથી કહેતા, એ નથી કે એ તો એમાં જ રાજી છે કે તું વર્તમાન પાળ, આપણા પર મારા શ્રી આજ્ઞા પાળી તો રાજી થાય કે ન પાળી તો રાજી થાય, પાળી તો જ રાજી થાય. અને મહત્પુરુષ એની મરજીને ઓળખો ને ત્યારે આજ્ઞા પાળે, એ કાંઈ બોલ બોલ ન કરે, કે ન કરે, પણ આજ્ઞા પાળેના પર રાજી રાજીને રાજી જ હોય, વિશેષ રાજી હોય. પછી આપણે એની પડખી ગયા પછી આપણે ગાફલ બની જાય ને આપણે ડોળિયા થઈ જાય, પછી પાછું બીજા હું વિચાર એની પડખી રહ્યા તો કેમ ડોળિયો થઈ ગયો, ગાફલ રહ્યો એટલે ડોળિયો થઈ ગયો. સમજાણું, હું કામ ડોળ્યો થઈ ગયો, ગાફલ રહ્યો એટલે ડોળ્યો થઈ ગયો. પોતાનું અનુસંધાન તો પોતાને રાખવું જ પડે એમ શ્રીમદ ભાગવતને એકાદશ સ્કંદની અંદર પણ બતાવ્યું છે કે જીવ મોક્ષને માર્ગે સારધાર ક્યારે ચાલી શકે, તો કે જે દાડે પોતે પોતાનું ગુરુ થાય તે દાડે સારધાર ચાલી શકે. એમ સમજાય તમને, પોતે પોતાનું ગુરુ થાય એટલે પોતે જ્યારે પોતા માટે સાવધાન બની જાય ત્યારે સારધાર ચાલી શકે. કારણ કે પોતે જ્યારે સાવધાન બને, પોતાની બધી ખબર પોતાને જ હોય ને, પહેલાના તો કાંઈક હોય ને ક્યાંક ન હોય, ઘણા ઘણા નહીં સંતન પાવાની બીડી પીને પછી વરિયાળી ખાઈને આવે, એટલે આપણને સુગંધ વરિયાળી ના આવે, એટલે આપણને મને ભગત બહુ સારો છે, વરિયાળી ખાશ, બીજું કાંઈ ખાતો નથી, બીડી ત્રણ ઠપ કરી ગયો. સમજાય, એ કોને ખબર, એને ખબર છે, આપણને ખબર નથી. એમ મોટા પુરુષની ભેળો રહેતો હોય પણ પોતે ગાફલ છે એની ખબર પડે તો ન પણ પડે, જેને કારણે પોતાનું જીવન ડોળિયું થતું જાય. જો સાવધાન ન બને તો, સાવધાન બનીને વર્તે તો શ્રેષ્ઠતા પ્રાપ્ત પણ કરી શકે. એટલે શાસ્ત્રના જે શબ્દો છે એ એમ જ છે, એને સમજતા આવડે તો વાંધો આવે. અને એટલે મહારાજ એમ બહુ સરસ વાત બતાવે છે, મહારાજ કે મોટા પુરુષની સેવા કરે રાજી કરે તો ગમે તેઓ પાપિષ્ટ હોય તોય પણ એને પાપ ધોવાય સાફ થઈ જાય, તોય પણ જોઈ ગાફલ રહે ને પાછો મદિરાપાનની કરનારી પાત્રીઓ એના ગળામાં હાથ નાખીને બેહે તોનું મન ઠેકાણે રહે નહીં. અને પાછો એમ કે એમ આવા મોટા સંતને કે આવા મોટા ભક્તને કે આચાર્યમાં સાથે રહ્યો તો કેમ મને આમ થાય છે, મહારાજ કે એને મૂર્ખ જાણવો. શું કામ મૂર્ખ, તો કે એને પ્રસંગ હરખો કર્યો અને વિષયના પ્રસંગ ઇન્દ્રિયો રાખી જેને કારણે એની પોઝિશન એવી નિર્માણ થાય છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 55મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.